आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
गुणस्थान 14 गुणस्थान में अपने गई वक्त चौथु पांचमू छठू और सातमा की बात करी थी। आज सातमा थी आगळ अध्याय वधारीए। सातमा गुणस्थान ने अपने अप्रमत संयत नामनु सातमू गुणस्थान छे, एटले अप्रमत संयत तरीके ओळखीए छीए। अप्रमत संयत एमां अप्रमत एटले प्रमाद रहित पण, अप्रमत नो अर्थ थाय छे प्रमाद रहित पण। अहींया त्रण कसायनो अभाव थयो छे। छठे गुणस्थाने पण त्रण कसायनो अभाव हतो अने अहींया पण त्रण कसायनो अभाव छे, पण जे चोथो कसाय संजोलन कसाय छे ए अति मंद छे। एनो અને નો કસાય એ બંનેનો ઉદય મંદ હોય છે, સાતમા ગુણસ્થાને છઠ્ઠા ગુણસ્થાને કે એનો ઉદય તીવ્ર હોય છે સંજ્વરણનો। હવે આમ જોવા જઈએ તો સંજ્વરણ કસાય પોતે જ અતિ મંદ કસાય છે, પણ એમાં પણ પાછો આ એનો ઉદય એ પણ મંદ, અને નો કસાયનો પણ અતિ મંદ ઉદય સાતમા ગુણસ્થાને હોય છે। એટલે એ મુનિની એ વખતે એવી દશા હોય છે કે એ ક્યાંય પોતે કસાય સહિત હોય એવું આપણને લાગે જ નહીં, કેમ કે મુનિ પોતે પોતાના ધ્યાનમાં છે। ભલે સંજોલન કસાય રહ્યો છે છતાં પણ પોતે ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં હોય છે, એટલે અહીંયા એ સકળ સંયમથી યુક્ત મુનિ છે અને એમને પ્રમાદનો પાંચે પ્રકારના પ્રમાદનો અભાવ થયેલો હોય છે, એટલે એ અપ્રમત્ત સંયત કહેવાય છે। સંયમ સહિત છે અને પ્રમત નથી, પ્રમાદ નથી, જરા પણ પ્રમાદ નથી। એ પ્રમાદ છઠ્ઠા ગુણસ્થાન સુધી જે હતો અને ત્યાં તો બુદ્ધિપૂર્વકનો રાગ હતો, અહીંયા તો બુદ્ધિપૂર્વક તો રાગ રહ્યો જ નથી, અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ જે પોતાને ખ્યાલમાં નથી આવતો, કેવળી ભગવાનના જ્ઞાનમાં ખ્યાલમાં આવે એવો અતિ સૂક્ષ્મ રાગ હોય છે અબુદ્ધિપૂર્વકનો। એટલે આ અપ્રમત સંયત સાતમું ગુણસ્થાન છે અને અહીંયાથી સાતમું અને એનાથી ઉપરના બધા ગુણસ્થાનમાં બધા જીવો એ પ્રમાદ રહિત હોય છે। જે જે જીવો સાતમું આઠમું નવમું દસમું એ બધા ગુણસ્થાનમાં અહીંથી ઉપર બધે પછી એ પ્રમાદ રહિત હોય છે। એટલું જ નહીં પણ આ દશા એવી છે કે ધ્યાનની દશા છે, એટલે મહાવ્રત આદિ તો છે, શીલ છે, બધું છે, પણ એ ધ્યાનની દશા છે એટલે એમાં છ આવશ્યક આદિના ક્રિયાકાંડ પણ નથી ધ્યાનમાં છે ને, એટલે છ આવશ્યકની ક્રિયા નથી, છતાં પણ એ નિરંતર સતત એ ઉત્તમ ધ્યાનના યોગથી આત્મશુદ્ધિ કરે છે અને ધ્યાનથી જ ઉત્પન્ન થયેલી સંકલ્પ વિકલ્પની પરંપરાના અભાવથી આત્માના સ્વભાવરૂપ નિર્મળતા એમને વર્તતી હોય છે, એવી આ સાતમા ગુણસ્થાનની દશા છે। સાતમા ગુણસ્થાને બીજી એક વાત છે કે શુભ ઉપયોગ નથી, એટલે શુભ ઉપયોગરૂપ મનની કોઈ પ્રવૃત્તિ હોતી નથી, એનો નાશ થાય છે, પણ માત્ર શુદ્ધ ઉપયોગ હોય છે, સ્વ અનુભવરૂપ હોય, શુદ્ધ ઉપયોગ સ્વ અનુભવરૂપ હોય અને એ સાતમા ગુણસ્થાનથી શરૂ કરી અને એ બધા અપ્રમત ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ હોય છે, એટલે શુદ્ધ ઉપયોગની દશા અપ્રમત એ સાતમા ગુણસ્થાન શરૂ કરીને ઉપર બધા ગુણસ્થાનમાં હોય છે. બીજું કાયાની પણ ચેષ્ટા, હલનચલન કે ઉઠવું બેસવું, ગમન થવું, કંપવું કે બગાસું ખાવું કે છીક ખાવું, કુદરસ ખાવી કે ઓડકાર ખાવાને, આવું બધું કંઈ હોતું નથી. કોઈ પણ જાતની એવી કોઈ ક્રિયા હોતી નથી. એ બધું એ અટકી જાય છે, કાયાની ચેષ્ટા અટકી ગઈ હોય છે. અને કોઈ ઇન્દ્રિયના વિષયની વાંછા પણ હોય નહીં, કાયાને સંબંધી પણ કોઈ વાંછા કંઈ હોતું નથી. જાણે કે એ તો અડોલ કાસ્ટની પ્રતિમા હોય ને એવા એ શ્રમણ સાતમા ગુણસ્થાને હોય છે. નિશ્ચળ હોય છે, નિશ્ચળ કાયાની સ્થિતિ છે, ચળે નહીં, વાણી પણ નહીં, બોલે પણ નહીં, વચન પણ એ પ્રવર્તન થાય નહીં, એ રોકાઈ ગયું છે. એટલે સુધી એમને માટે તો એમ કહેવાય કે જો કાસ્ટની પ્રતિમા બોલે તો આ શ્રમણ મહાત્મા બોલે, કાસ્ટની પ્રતિમા બોલે નહીં તો આ શ્રમણ મહાત્મા પણ બોલે નહીં, હલે નહીં, કંઈ નહીં. કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, લીનતા કરી અને ત્યાં એ સમય પૂરતા સ્થિર છે. જેટલો સમય એ આત્મામાં રહે છે એ દશા છે સાતમા ગુણસ્થાનની. એટલે એમ પણ નથી કે હું આ આનંદ ભોગવી રહ્યો છું કે મારા આત્મામાં સહજ આનંદને હું વેદું છું, એવો વિકલ્પ પણ અહીંયા નથી. નિર્વિકલ્પ દશામાં એ મુનિ છે. શુદ્ધ ઉપયોગ પ્રગટ્યો ત્યારથી પરમાત્મ સુખનો અતિન્દ્રિય સ્વાદ એમને પ્રગટ થયો છે. અને અહીંયાથી ખરેખર જોવા જઈએ તો એ મુખ્યપણે સાક્ષાત મોક્ષ માર્ગ કહેવાય એવી અદભુત દશાઓ છે. ચારિત્રની ગુણની મુખ્યતાથી અહીંયા મોક્ષ માર્ગ છે. કેમ કે હવે ત્રણ કસાયનો અભાવ થયો અને ચોથો કસાય પણ અતિ મંદ છે અને નવ કસાય પણ અતિ મંદ છે, એટલે ચારિત્ર અત્યારે પૂરેપૂરું છે એમ કહેવામાં આવે. બાહ્ય અને અંતરંગ ચારિત્ર અદભુત દશા વર્તે છે, પૂર્ણ ચારિત્રની દશા છે એમ કહેવાય. ભાવ મનની વાત કરીએ તો ભાવ મન રૂપે જે સાતમાંથી નીચેના ગુણસ્થાનમાં જે હતું કે એ ઉપયોગ પરને જાણવા સંબંધી કે ત્યાં ચંચળતા રહેતી હતી, હવે એ ચંચળતા રહેતી નથી. ભાવ મને હવે એક પોતે સ્વ વસ્તુને, પોતાની વસ્તુને, પોતાના આત્મ સ્વરૂપને અનુભવવા રૂપે જ વર્તે છે. છઠ્ઠા ગુણસ્થાને ધર્મ ધ્યાનની થોડી અસ્થિરતા કે ચંચળતા હતી એ હવે અહીંયા નાશ પામી છે અને ધર્મ ધ્યાનમાં એ સ્થિર થયા છે, એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અહીંયા છઠ્ઠા ગુણસ્થાન કરતા ઘણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને હવે એ પોતે કર્મધારાથી નીકળી અને સ્વરસના અનુભવરૂપ, સ્વરસના સ્વાદના અનુભવરૂપ શુદ્ધતારૂપ પરિણામો કરતા જાય છે. એક પછી એક એવી પર્યાય, શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય એમને થઈ રહી છે. છઠ્ઠા ગુણસ્થાને એ બધા જ સાવધ યોગથી વિરક્ત થયા હતા, છતાં પણ એ આત્મા પ્રમાદને વશ થાય ત્યારે તે સંયત મહાત્મા શાંતિમાં બાધા થઈ હોવાનો અનુભવ કરે અને તેનાથી નિરાકુળ શાંતિનો અનુભવ કરવાની ભાવના એ વખતે સેવે કે એનાથી પણ એ આકુળતા રહી શાંતિનો અનુભવ કરું. પછી એ પ્રમાદથી એ અંતરંગ પ્રમાદને પણ દૂર કરે અને પ્રમાદથી પોતે પોતાના આત્માને બતાવી લેવાનો પુરુષાર્થ પાડે. કોઈ પણ પ્રકારનો પ્રમાદ રહે જ નહીં, પ્રમત્તપણું રહેતું જ નથી. અને એ પ્રમાદ પુરુષાર્થ ઉગ્ર બને અને સફળ થાય ત્યારે આ અપ્રમત્ત સંયત સાતમા ગુણસ્થાનની દશા આવે છે. નિર્વિકલ્પ દશામાં એ અપૂર્વ એવા આનંદની દશા છે. ઘણી નિર્જરા થાય છે, અશુદ્ધિ નાશ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે. એટલે જે સાતમા ગુણસ્થાન વર્તી અપ્રમત્ત સંયત મહાત્મા નીચે છઠ્ઠા ગુણસ્થાને નહીં ઉતરતા અહીં જ અંતર્મુહૂર્ત પર્યંત સ્થિર રહે છે, એટલે બહાર આવતા નથી અને અંતર્મુહૂર્ત પર્યંત એ ત્યાં સાતમા ગુણસ્થાને જે રહે છે અને એવા પછી આગળ વધે છે, એટલે એ સ્થિરતા કરી લે છે તો પછી સ અતિશય અપ્રમત્ત સંયત શ્રેણી સન્મુખ આવી જાય છે. એટલે સર્વ અતિશય અપ્રમત્ત સંયત થાય છે. અપ્રમત્ત સંયત સાતમું ગુણસ્થાન છે, એના બે ભાગ આપણે જાણીએ છીએ. એક તો જેમાં સાતમે છઠ્ઠે થયા કરે છે એ સ્વસ્થ અપ્રમત સંયત છે, અને બીજું કે જ્યાં એ શ્રેણીની સન્મુખ થાય એટલે પછી હવે આઠમું નવમું દસમું એ શ્રેણી ચડવાના છે એને સ્વઅતિશય એટલે સાતિશય અપ્રમત સંયત કે છે, અને પછી એ શ્રેણી ચડે છે સાતમામાં એ બીજો ભાગ જે છે ત્યાંથી પછી, એટલે સ્વઅતિશય અપ્રમત છે ત્યાંથી પછી શ્રેણી ચડે છે. સાતમા ગુણસ્થાનથી શ્રેણી બે પ્રકારે ચડવામાં આવે, ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી, એ આપણે વાત કરી છે. ઉપસમ શ્રેણી ચડે છે એને પડવાનું થાય છે એટલે દસમેથી પછી એ આગળ અગિયારમે જાય છે, અને ક્ષપક શ્રેણી ચડે છે એ દસમેથી પછી બારમે જાય છે. હવે ક્ષયોપસમ સંકિતવાળા જે છે એ શ્રેણી ચડી શકતા નથી. ક્ષાયિક સંકિત છે એ ઉપસમ શ્રેણી પણ ચડે અને ક્ષપક શ્રેણી પણ ચડે છે, એટલે ક્ષપક શ્રેણી જે ચડે છે એ બારમે ગુણસ્થાને જાય છે. હવે આ ગુણસ્થાન સંબંધી બીજી કેટલીક વાત જે છે એ આપણે જરા લઈએ, ખાસ કરીને માર્ગણા સંબંધીની, કર્મ સંબંધીની, કર્મની સત્તા વગેરે સંબંધીની વાત લઈએ. તો સાતમા ગુણસ્થાનમાં, સાતમા ગુણસ્થાનની સ્થિતિ કેવી છે? તો સાતમા ગુણસ્થાને સાતમાંથી અગિયારમાં સુધીની સ્થિતિનો જો વિચાર કરીએ તો ઓછામાં ઓછો એ સાતમો ગુણસ્થાને એ એક સમયે રહે અને વધુમાં વધુ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધીની સ્થિતિ હોય. સાતમા, આઠમા, નવમા, દસમા, અગિયારમાં ચારેય ગુણસ્થાનમાં આમ જ હોય. બીજી વાત છે કે સાતમા ગુણસ્થાને એમને કર્મના ઉદયની વાત કરીએ તો સાતમા ગુણસ્થાને પણ એમને આઠે કર્મ સત્તામાં તો પડ્યા જ છે, આઠે કર્મો સત્તામાં પડ્યા છે. એકથી અગિયાર ગુણસ્થાન સુધીમાં આઠે કર્મો સત્તામાં તો પડ્યા જ છે, કેમ કે બારમું ગુણસ્થાન આવે ત્યારે મોહનીય કર્મ જે છે એ બારમા ગુણસ્થાને પછી જાય છે, એટલે પછી સાત કર્મ સત્તામાં રહે છે. પણ ત્યાં સુધી તો અગિયારમા ગુણસ્થાન સુધી તો આઠે કર્મ સત્તામાં તો પડ્યા છે. અહીંયા વાત બીજી કરવી છે કે કર્મનો બંધ અને ઉદય એ બેની વાત લઈએ ત્યારે કર્મ સત્તામાં પડ્યું હોય એકથી અગિયારમાં ત્યારે પેલું મોહનીય કર્મમાં જે ક્ષાયિક સંકિત છે એને મોહનીય કર્મની એ દર્શન મોહનીય પ્રકૃતિનો ક્ષય થયો હોય, પણ હજી ચારિત્ર મોહનીય એટલું ઉત્કૃષ્ટ હોવા છતાં એને એ અતિ 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 મંદ પ્રમાણે સંજરણ કસાય વર્તે છે, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે છે કે એ સત્તામાં હજી છે, અપેક્ષાથી કહેવામાં આવે. એટલે બારમું ગુણસ્થાન આવે ને મોહનીય કર્મ જાય છે અને ત્યાર પછીથી બીજા ત્રણ ઘાતિકર્મો પણ જાય છે અને ચાર ઘાતિકર્મનો નાશ થઈને તેરમે ગુણસ્થાન કે એ કેવળી થાય છે. બંધની વાત કરીએ તો કર્મનો બંધ સાતમા ગુણસ્થાને પણ થાય, આઠે કર્મો બંધાય, સાતમે ગુણસ્થાને પણ આઠે કર્મો બંધાય છે, એક બે ચાર પાંચ છ સાત એમાં આઠે કર્મનો બંધાય. આયુષ કર્મ જે છે એ ત્રીજા, આઠમા અને નવમાં ગુણસ્થાનમાં નથી બંધાતા, ત્રીજું, આઠમું અને નવમું એ ગુણસ્થાનમાં આયુષ કર્મનો બંધ ન પડે, પણ અહીંયા તો આયુષ કર્મનો બંધ પણ આ ગુણસ્થાને હોય ત્યારે પડે. સંકિતી જીવને આયુષ કર્મનો બંધ પડે, આવતા ભવના આયુષ કર્મનો બંધ પડે ત્યારે એ જયારે શુભભાવમાં હોય ત્યારે જ પડે, એટલે કે કોઈક વખતે કોઈ અપેક્ષા એને અશુભ ભાવ હોય, છઠ્ઠે ગુણસ્થાને હોય કે પાંચમે કે ચોથે કે એમ હોય સંકિતી છે તો એને એવા અશુભ ભાવ વખતે કે કોઈ કસાયનો ભાવ હોય કે એવા ભાવ વખતે એને આયુષનો બંધ ન પડે, એ જયારે એ શુભ ભાવમાં હોય ત્યારે એને આયુષનો બંધ પડતો હોય છે. તો સાતમા ગુણસ્થાન સુધી આઠે કર્મો બંધાય, આયુષનો પણ બંધ પડે. પછી આઠમું, નવમું, દસમું એ બધા ગુણસ્થાનમાં આયુષનો બંધ પડતો નથી. દસમા ગુણસ્થાને આયુષનો પણ બંધ ન પડે અને મોહનીય એ પણ એનો પણ બંધ નથી પડતો, એટલે છ પછી કર્મો બંધાય છે. હવે માર્ગણાની વાત વિચારીએ અહીંયા તો સાતમું ગુણસ્થાન છે ત્યાંથી જો એ પડે તો પાછો છઠ્ઠે આવે, પાંચમે આવે, ચોથે પણ આવે, એટલે એમાં ખરેખર તો પાંચમે આવવા જેવું ન રહે, પણ એમાં એ રીતે કહેવાય કે અંતરંગ દશાની રીતે જોવા જઈએ તો શું થાય કે એની અંતરંગ દશા એવી થાય તો પડવાનું થાય, એટલે એ સાતમા ગુણસ્થાનમાંથી એ છઠ્ઠે આવે એ તો સ્વાભાવિક છે, ચોથે ગુણસ્થાને આવે અને બીજું એ આઠમે ગુણસ્થાને જાય, ઉપર ચડે તો આઠમે ગુણસ્થાને જાય. છઠ્ઠે ગુણસ્થાનથી પડવાનું થાય તો પાંચમે આવે એમ ન કહેવાનું કારણ એટલું છે કે છઠ્ઠે સાતમેથી પડે તો પાંચમે ના આવે એમ કહેવાનું કારણ એટલું છે કે સાતમેથી એ છઠ્ઠે આવે છે અને છઠ્ઠે થી પછી આગળ વધીને જયારે પડવાનું થાય તો પછી એમાં પછી એને ખરેખર સાચા અર્થમાં એ પછી કોઈ વ્રત તપ રહેતા નથી, એ અપેક્ષાથી એને ચોથા ગુણસ્થાને આવે એમ શાસ્ત્રમાં એ રીતે વાત લેવામાં આવી છે. અને બીજું સાતમેથી આઠમે જાય એ તો આપણે જાણીએ છીએ. લિસ્યાની વાત કરીએ તો જે એકથી છ ગુણસ્થાન સુધીમાં છ લિસ્યાઓ હતી, હવે સાતમા ગુણસ્થાને અહીંયા હવે ત્રણ લિસ્યા રહે છે. ત્રણ શુભ લિસ્યામાંની કોઈ એક હોય, પેલી ત્રણ અશુભ લિસ્યા જે હતી એ હવે રહેતી નથી, એટલે કૃષ્ણ નીલ અને કાપોત એ ત્રણ લિસ્યા હવે હોય નહીં. હવે લિસ્યા જો હોય તો તેજ, પદ્મ અને શુક્લ, એ ત્રણ લિસ્યા શુભ લિસ્યા છે, એમાંની કોઈ પણ લિસ્યા હોય એ સાતમા ગુણસ્થાનની દશા છે. અને સાતમા ગુણસ્થાને પેલા રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાન એ હવે કંઈ રહેતા નથી, માત્ર ધર્મ ધ્યાન જ હોય છે. શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાનથી નવમે આઠમે નવમે દસમે ગુણસ્થાનમાં પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને બીજું ગુણસ્થાન બારમે પ્રગટ થાય છે, પછી પાછું ચૌદમે. પણ અહીંયા કોઈ શુક્લ ધ્યાન હોતું નથી. લેસ્યા છે તો શુક્લ લેસ્યા હોય, પણ ધ્યાન શુક્લ ધ્યાન નહીં. શુક્લ ધ્યાન અને શુક્લ લિસ્યા બંને વસ્તુ જુદી છે તે આપણે બરાબર જાણીએ છીએ. તો આ પ્રમાણે સાતમું ગુણસ્થાન છે અને એના પછી આઠમું ગુણસ્થાન, એ આઠમું ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ. અપૂર્વ પહેલા નહીં તેવું, પહેલા નહીં તેવું કરણ, કરણનો અર્થ અહીંયા થાય છે પરિણામ. એટલે આ આઠમા ગુણસ્થાને કસાય અને નો કસાયનો અત્યંત મંદ ઉદય થાય, અત્યંત મંદ ઉદય થાય. સાતમાંથી પણ હવે આઠમે જ્યારે આવ્યો છે ત્યારે, હવે સાતમાંથી આઠમે આવ્યો છે ત્યારે ફેર શું છે, સાતમે હતો ત્યારે પણ એ પોતે પોતાના ધ્યાનની સ્થિતિમાં જ હતો, એ ધ્યાનની દશામાં ને દશામાં જ એ આઠમે આવે છે. હવે આઠમે આવ્યો છે તો ત્યારે હજી વધારે ને વધારે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને પેલા કસાય તો અતિ મંદ થઈ ગયા છે, નો કસાય અને જે સંજ્વલન કસાય હતા. એટલે જીવે પહેલા ક્યારેય ના અનુભવે હોય એવા આનંદ, અપૂર્વ એવા પરમ આહલાદક આનંદનો અનુભવ થાય છે, પરમ આહલાદમય આનંદમય સ્થિતિ થાય છે, એ અપૂર્વકરણ છે. એટલા માટે આ ગુણસ્થાનને અપૂર્વકરણ, અપૂર્વકરણ એટલે પરિણામ, એટલે અપૂર્વ પરિણામ અહીંયા થાય છે. પૂર્વે પહેલા ક્યારેય ન થયા અનુભવાય ન હોય એવા. સાતમા ગુણસ્થાને જે અપ્રમત્ત સંયત શ્રમણ હતા, મહાત્મા હતા, એમણે તો પ્રત્યેક સમયે એમને પરિણામોની અનંત ગુણી વિશુદ્ધિ કરી અને પછી અપૂર્વકરણ નામના આ આઠમા ગુણસ્થાને આવે છે ત્યારે તો ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે, સાતમા ગુણસ્થાન કરતા વિશેષ કરે છે. અહીંયા પણ આપણે વાત કરી એ પ્રમાણે અહીંયા પણ સમય છે તે એક સમય હોય અને વધુમાં વધુ સમય એ અંતર્મુહૂર્તનો સમય હોય છે. પણ આ ગુણસ્થાનમાં બીજી એક વસ્તુ છે કે અહીંથી એ શ્રેણી ચડે છે, શ્રેણી ચડવાનું થાય છે, એટલે ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી ચડે છે એ વાત આપણે જોઈ ગયા છે. આઠ નવ દસ થી બારમું એ ક્ષપક શ્રેણી છે અને આઠ નવ દસ થી અગિયારમે આવે એ ઉપસમ શ્રેણી છે. હવે આઠમા ગુણસ્થાને જો ક્ષપક શ્રેણી ચડે છે તો પછી એ શ્રેણી તૂટતી નથી, એ અખંડ રહે છે. એ શ્રેણી ઉપર આરૂઢ થયો જે જીવ એ શ્રેણી જે ચડે છે એ શ્રમણ પછી શ્રેણી પૂરેપૂરી પૂર્ણતાથી પૂરી કરે છે. જે ચરમ શરીરી છે, જેને છેલ્લું શરીર છે, એ ક્ષપક શ્રેણી ચડે છે અને એમાં વચ્ચે પછી એક વખત શ્રેણી ચડે છે આઠમાંથી શરૂ કરીને ક્ષપક શ્રેણી, તો વચ્ચેથી તૂટવાનું એને થતું નથી, એટલે એ બારમે ગુણસ્થાને જાય છે. એટલે કે એનો અર્થ એ થાય છે કે અહીંયા આયુષ્ય પૂરું નથી થતું. આઠમા નવમા દસમામાં એવું ન બને ક્ષપક શ્રેણી ચડતા હોય ને આયુષ્ય પૂરું થઈ જાય એવું બનતું નથી, એવું બને નહીં. એ પછી પૂરું જ થાય, બારમે જાય, બારમે થી પણ પછી તેરમે જાય અને એ પ્રમાણે પૂર્ણતાને પ્રગટ કરે છે. એને અહીંયા પહેલું જે શુક્લ ધ્યાન પ્રગટે છે એ પહેલા શુક્લ ધ્યાનનું નામ છે એ પૃથક્ત્વ સવિતર્ક સવિચાર નામનું પ્રથમ શુક્લ ધ્યાન શરૂ થાય છે. અહીંયા આઠમા નવમા દસમામાં એ શુક્લ ધ્યાન એ આઠમે શરૂ થાય છે. અહીંયા એનો પુરુષાર્થ બહુ વિશેષ હોય છે. હવે આ ગુણસ્થાનમાં જે વાત છે એ શું થાય છે એની વાત સમજવા જેવી છે. અહીંયા કર્મના સ્થિતિઘાત થાય, રસઘાત થાય અને એ ગુણ શ્રેણી અને ગુણ સંક્રમણ કરે છે. હવે સ્થિતિઘાત એટલે શું કે આત્માની જે સ્થિતિ છે ને, આત્માની શું કર્મની જે સ્થિતિ છે એ સ્થિતિ સ્થિતિનો ઘાત થાય. કર્મની સ્થિતિ, કર્મના આપણે જાણીએ છીએ પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને અનુબંધ. તેમાં સ્થિતિબંધ જે છે એ સ્થિતિ સમય મર્યાદા એનો ઘાત થાય. અને એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બધા કર્મો જે છે એની સ્થિતિ જે છે એનો એ ઘાત થાય, ઓછી થઈ જાય. લાંબા સમયની જે સ્થિતિ હોય, દીર્ઘ સ્થિતિ હોય, જે કર્મ ઘણા લાંબા સમય સુધી ભોગવવું પડે એવી સ્થિતિ હોય એ સ્થિતિ જે છે એ ઘટાડી નાખે છે. આ આઠમા ગુણસ્થાને એ ઘટાડી નાખે છે, એને સ્થિતિ ઘાત કહે છે. એ આઠમા ગુણસ્થાને થાય છે એટલે સ્થિતિ ખંડન પણ એને કહેવામાં આવે છે. એટલે પહેલાના જે કર્મ બંધાયેલા છે એની અંદર આ રીતે એને સ્થિતિનું ખંડન અથવા સ્થિતિઘાત થાય છે. એમને આઠમા ગુણસ્થાને હોય છે શ્રમણ મહાત્મા શુદ્ધ ઉપયોગમાં લીનતા કરી હોય છે અને એ શુદ્ધ ભાવથી એને જ્ઞાનાવરણી આદિ તથા અસાતા વેદનીય પાપ કર્મોનું તથા સાતા વેદનીય પુણ્યકર્મનું એમ બધી સ્થિતિનું સ્થિતિ ખંડન થતું હશે. આપણને એક એવો પ્રશ્ન થાય કે સ્થિતિ ખંડન થાય તો એમાં બધાનું થાય પણ એક આયુષ કર્મ છે ને એનું ન થાય. આયુષ કર્મની સ્થિતિ ઘટે નહીં. આયુષ કર્મ આયુષની પ્રકૃતિ જે છે એની સ્થિતિમાં એમાં ફેરફાર નથી થતો. અને પુણ્યની પ્રકૃતિ, પાપની પ્રકૃતિ બધાની સ્થિતિ ઘટે એ જ રીતે સ્થિતિની રીતે જે અનુભાગ જે છે એનો પણ ખંડ થાય. અનુભાગનું ખંડન થાય તો એ અનુભાગનું ખંડન થાય છે એટલે રસઘાત કહેવાય. એ રસઘાત એમાં પુણ્યમાં અનુઘાતનું અનુભાગનો રસઘાત નથી થતો એટલે રસ એનું ખંડન નથી થતું પુણ્યનું. બાકી પાપમાં અને બીજા બધામાં થાય છે. અસાતા વેદનીય હોય એનો તીવ્ર રસ હોય, એનો અનુભાગ જે હોય એ તીવ્ર રસ હોય એને બદલે એ અનુભાગ જે છે એનો ખંડન થઈ અને પછી ઘટી જાય. એટલે એ પછી જે તલવારનો ઘા લાગવાનો હોય એની જગ્યાએ સોયનો ઘા લાગે, જેમ આપણે ઉદાહરણ આપીએ છીએ એવી રીતે અહીંયા તો આ જો એને આઠમા ગુણસ્થાનની ક્ષપક શ્રેણી છે તો પછી એ પ્રશ્ન જ નથી. પણ જો એને ઉપશમ શ્રેણી છે તો પણ એને એ રીતે અનુભાગનો ઘાત એ કરે છે. પણ એમાં ફેર છે, ક્ષપક શ્રેણી છે એમાં તો ઘણો થાય છે અને એ શુદ્ધિની વૃદ્ધિ ખૂબ કરે છે અને એમ કરી અને એ કર્મનો ક્ષય કરે છે. મૂળ તો આ આઠમા નવમા દસમાથી શરૂ થઈ અને જે ઘાતી કર્મોનો ક્ષય અને બીજા બધા કર્મોનો પણ ક્ષય કરવાની વાત છે ને એ દર્શાવવા દ્વારા દર્શાવવું એ છે કે આત્માની એવી ઉત્કૃષ્ટ દશા થાય છે એટલે સામે એવા કર્મની એ રીતે સ્થિતિ થતી હોય છે. એટલે આ અપૂર્વકરણ એ એવું આઠમું ગુણસ્થાન છે. શુદ્ધિની ઘણી વૃદ્ધિ થાય છે અહીંયા. હવે અહીંયા દરેક સમયે સમયે ભાવોની અનંત ગુણી વિશુદ્ધિ થાય છે. પહેલાના કર્મની સ્થિતિ જે છે એમાં પણ અસંખ્યાત ગુણ એ ઘાત થાય છે એટલે નિજરા ગણી થાય છે. નવા કર્મનો બંધ અતિ 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 ન્યૂન સ્થિતિનો એટલે પડતો જ નથી એમ કહેવાય અહીંયા તો. પણ પેલો હજી યોગ રહેલો છે એટલે એ અપેક્ષા એ છે એમ કહેવાય. અને હજી કસાયની અતિ અતિ મંદતા છે એટલે એમ કહેવા ખાતર કહેવાય. ખરેખર તો એ ધ્યાનમાં એને બંધ પડતો જ નથી. અને પૂર્વે બંધાયેલા જે પાપ કર્મના રસ છે, અનુભાગ છે, એનું પણ એને અસત્યાત્મ ખંડન થાય છે, રસઘાત પણ થાય છે, સ્થિતિઘાત પણ થાય છે. અને પાપની પ્રકૃતિ જે છે એનું સંક્રમણ થઈ અને પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય એમ પણ થાય છે. એટલે અહીંયા ઘણી નિર્જરા થાય છે, ઘણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને અહીંયા પણ કોઈ સાતમા ગુણ સ્થાને જેમ આપણે કહ્યું કે તેજ લેસા, પદ્મ લેસા અને શુક્લ એમાંથી કોઈ એક લેસા હોય છે, હવે ત્યારે અહીંયા આઠમા ગુણ સ્થાને તો તેજો લેસા કે પદ્મ લેસા પણ હોતી નથી ને, માત્ર શુક્લ લેસા જ હોય છે. અહીંયા એ પોતે શુદ્ધ ઉપયોગમાં છે અને એ વખતે એને અહીંયા લેસા પણ શુદ્ધ શુક્લ લેસા જ હોય છે, બીજી લેસા પણ એને હોતી નથી. આ આઠમા ગુણસ્થાનની સ્થિતિ હોય છે. હવે નવમા ગુણસ્થાન વિશે આપણે વિચાર કરીએ. નવમા ગુણસ્થાનનું નામ છે અનિવૃત્તિ બાદર સાંપ્રાય. સાંપ્રાય એટલે કસાય, બાદર એટલે સ્થૂળ, સ્થૂળને આપણે બાદર કહીએ, સાંપ્રાય એટલે કસાય. એટલે અહીંયા એ સ્થૂળ કસાયને બાદર સંપ્રાય કહે છે, બાદર સંપ્રાય કહે છે. એટલે આ ગુણસ્થાનને અનિવૃત્તિ બાદર સંપ્રાય કહે છે. અહીંયા આ ગુણસ્થાને ઉપશાંત ક્રિયાનો કે ક્ષપક ક્રિયાનો પ્રારંભ થાય છે, એમાં કેટલીક પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થાય છે અને કેટલીક પ્રકૃતિઓનો આગળ ઉપર ઉપશમ કે ક્ષય થાય છે. એટલે પેલી શ્રેણી જે ચડે છે એની જ વાત અહીંયા પણ આગળ વધે છે. એટલે ઉપશમ શ્રેણીવાળા જે છે એ મોહનીય કર્મની પ્રકૃતિને ઉપસમાવતા જાય છે, જે પેલા ક્ષપક શ્રેણીવાળા જે છે એ તો એમને મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એનો મૂળથી એ ક્ષય કરે છે. કેમ કે એ થાય, મોહનીય કર્મ જાય, પૂરેપૂરું જાય, એનો ક્ષય થાય તો જ બીજા ત્રણ ઘાતી કર્મો જે છે એનો પછી ક્ષય થાય અને તેરમા ગુણસ્થાનની દશા જે છે એ પ્રગટ થાય. એટલે એ બધું અહીંયાથી બધું ચાલુ થઈ ગયું છે આઠમાંથી, એ નવમા ગુણસ્થાને એ વિશેષતાથી એ હોય છે. અને આપણે પહેલા પણ જોયું એ પ્રમાણે અહીંયા પણ સમય તો એટલો જ છે, એક સમય ઓછામાં ઓછો અને વધુમાં વધુ અંતર્મુહૂર્તનો સમય જે કયો છે એટલો જ. એ ત્રણેય શ્રેણી અંતર્મુહૂર્તમાં ચડી જવાય એમ પણ બને છે. અહીંયા પણ આયુષ્ય પૂરું થતું નથી, શ્રેણી પૂરી કરે છે. એટલે અહીંયા આ ગુણસ્થાને પણ શુક્લ લેસ્યા હોય છે આયુષ્કર્મ. અને બંધની રીતે જોવા જઈએ તો આઠમે, નવમે કે દસમે એની વાત આપણે જરા લઈએ કે કઈ રીતે કર્મની રીતે વાત છે. તો એમાં સપ્તાહમાં તો પડ્યા છે તો આપણે 1-11 સુધી આપણે જોઈ લીધું. પણ અહીંયા નવમા ગુણસ્થાને સાત કર્મ બંધાઈ શકે, ત્યારે આઠમા ગુણસ્થાને પણ સાત કર્મ બંધાય, આયુષ કર્મનો બંધ પડતો નથી. જે સાતમે આયુષ પડતો હતો એ હવે આઠમા અને નવમાની અંદર એ પડતો નથી. અને એ નવમા ગુણસ્થાને થી પાછો પડે તો આઠમે કે ચોથે ગુણસ્થાને આવે અને ઉપર ચડે છે તો દસમા ગુણસ્થાને જાય છે. એટલે એને પણ અહીંયા ત્રણ માર્ગણા કહી છે. આઠમામાં પણ માર્ગણા સ્થાન ત્રણ જ કયા છે, આઠમેથી પણ સાતમે કે ચોથે અને ઉપર જાય તો નવમે, અને એ જ પ્રમાણે નવમેથી ઉપર જાય તો દસમે અને નીચે પડે તો આઠમે કે ચોથે. આમાં પણ એ જ રીતે આઠમાની જેમ જ એ રીતે વાત ત્રણ માર્ગણા લેવામાં આવી છે. એટલે નવમા ગુણસ્થાનની બાબતમાં આ અનિવૃત્ત, હજી નિવૃત્તિ નથી થઈ, કે બાદર એટલે સ્થૂળ કસાયની એ અપેક્ષાથી અહીંયા વાત એનું નામ આપવામાં આવ્યું છે. પણ અહીંયા ઉત્તરોત્તર અનંત ગુણ વિશુદ્ધિ થાય છે, પરિણામો છે એ શુદ્ધિ ખૂબ થાય છે, પ્રત્યેક સમયે સમયે થાય છે, અનંત ગુણ થાય છે. એટલે કે પહેલા સમયે થાય એના કરતા બીજા સમયે વધારે થાય, બીજા સમયે થાય એના કરતા ત્રીજા સમયે થાય, એમ ઉત્તરોત્તર એ શુદ્ધિની વૃદ્ધિ ઘણી થતી જાય છે, નિર્જરા ઘણી થઈ જાય છે. અને જેમ જેમ કસાયની મંદતા થતી જાય છે તેમ તેમ એ અધ્યવસાયના સ્થાન પણ ઓછા થતા જાય છે અને પરિણામોની વિશુદ્ધિ વધતી જાય છે. આઠમા ગુણસ્થાન કરતા નવમા અનિવૃત્તિ બાદર સાંપ્રાય ગુણસ્થાનમાં વિશુદ્ધિ ઘણી 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 વધારે હોય છે અને અધ્યવસાય સ્થાનો ઘણા ઓછા હોય છે, અતિ અતિ મંદ હોય છે. હવે એના પછી દસમું ગુણસ્થાન છે સૂક્ષ્મ સાંપ્રાય. નવમું ગુણસ્થાન હતું એ બાદર સાંપ્રાય હતું, અહીંયા આ દસમું છે તે સૂક્ષ્મ સાંપ્રાય છે. એટલે આ દસમા ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રાય કે છે, એમાં સૂક્ષ્મ સાંપ્રાય એમ કે છે તો કે સૂક્ષ્મ એટલે એનો અર્થ એ થાય છે કે અતિ અલ્પ, સૂક્ષ્મ અલ્પ ઘણો જ થોડો, સાંપ્રાય એટલે કસાય, કસાય અતિ 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 અલ્પ હોય છે એટલે સૂક્ષ્મ કસાય અહીંયા છે. કેમ કે કસાય પૂરેપૂરા પછી જાય છે એટલા માટે થઈને છે એટલે એ અપેક્ષા એ કહેવાય. બાકી તો એ બધી સ્થિતિ જેવી છે, પોતાના આત્માની અદભુત દશા છે અને એ એટલો સમયગાળાની અંદર ખૂબ નિજરા કરે છે, ઘણા કર્મોનો એ ક્ષય કરે છે અને એ રીતે બારમે ગુણસ્થાને જાય છે એટલે એ અદભુત દશા છે. પણ છતાં પણ એના અતિ સૂક્ષ્મ વાતોના વર્ણનો થોડા અહીંયા આપ્યા છે, આપણી પાસે છે તો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સૂક્ષ્મ સાંપ્રાય છે એમાં સાંપ્રાય એને નામ આપવામાં આવ્યું છે એટલે શું છે ખરેખર તો એ એક કૃષ્ટિ શબ્દ છે. એટલે કૃષ્ટિ શબ્દનો અર્થ થાય છે કૃષ થવું. કૃષ્ટિ એટલે કર્મોની અનુભાગ શક્તિ, રસ શક્તિ જે છે ને એને કૃષ કરવાની ક્રિયા એ અહીંયા થાય છે, ઘણી થાય છે. એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ કસાય સૂક્ષ્મ સાંપ્રાય એટલે કસાયનો ઘણો થોડો ભાગ એને કૃષ્ટિરૂપ થાય છે એટલે એની એ અનુભાગ શક્તિ જે છે એ રસ શક્તિ છે એની એક કૃષ થઈ જાય છે. કસાયનો પછી બહુ અતિ અલ્પ ભાગ રહે છે અને એ કૃષ્ટિરૂપ થયેલો જે કસાય છે એ પણ કયો લોભ કસાયનો ઉદય એને અંદર હોય એ સૂક્ષ્મ સાંપ્રાય છે. બીજા કસાય તો ચાલ્યા જાય છે, લોભ કસાય રહે છે પણ બીજા કસાય તો ખરેખર જોવા જઈએ તો કંઈ રહેતા નથી. ખાસ કરીને ઉદયની રીતે જોવા જઈએ તો લોભ કસાયનો ઉદય જેની અંદર હોય એવું એ સૂક્ષ્મ સાંપ્રાય છે. બીજા બધા કૃષ થઈ ગયા છે. લોભ કસાય એટલે એ પણ લોભ પણ કેવો, લોભ એ સંજ્વલન કસાયનો જે લોભ હોય એવો. કેમ કે સંજ્વલન છે ને એ પણ અતિ મંદ, એટલે કહેવા ખાતર કહેવાય એટલું જ પણ ખરેખર કંઈ હોતું નથી. એટલે અહીંયા એ લોભ કસાયને છોડીને બાકી બધા કસાય અહીંયા જાય છે એના પરિણામ ઘણા શુદ્ધ થાય છે. એટલે શેષ ચારિત્ર મોહનીય કર્મની બીજી જે 20 પ્રકૃતિઓ જે છે એનો અહીંયા ઉપશમ કે ક્ષય થઈ જાય છે. એટલે સૂક્ષ્મ લોભ કસાયનો જ ઉદય એને લાભે એને હોઈ શકે એવું આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. અને અહીંયા એ ઉપશમ શ્રેણી હોય કે ક્ષપક શ્રેણી હોય પણ એનું આ જે ચારિત્ર છે એ તો એવું જ છે, એવું જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે. એટલે સૂક્ષ્મ સાંપ્રાય એવું જ ચારિત્ર કહેવાય. કેમ કે અહીંયા પણ એ શ્રેણી ચડે છે અને ચારિત્ર તો એનું ઉત્કૃષ્ટ એ રીતે જ છે. પેલું લોભનો ભાગ જે રહી ગયો છે ને એને એ દૂર કરવા માટે એને એને પણ કૃષ કરવા માટેની ક્રિયા અહીંયા થતી હોય છે પણ એ રહે છે ઉદયમાં એટલે એ અપેક્ષાથી એ સૂક્ષ્મ વાતને અહીંયા કે લેવામાં આવી છે લોભ કસાય વિશેથી. બાકી અનુભાગ શક્તિ અને એટલે રસની કર્મની શક્તિ છે એનો ઘણો ક્ષય અહીંયા થઈ જાય છે. અનેક પ્રકારની અનુભાગ શક્તિથી યુક્ત કર્મવર્ગણાઓ જે છે એના સમૂહ જે છે કર્મવર્ગણાના સમૂહને આપણે સ્પર્ધક કહીએ છીએ એટલે એ સંજ્વલન લોભના સ્પર્ધકો જે છે એ રહ્યા છે અને બાકી રસ ઇન કરીને બધા એ સ્પર્ધકો જે છે એ બધાનો પણ અહીંયા એ વખતે એ ક્ષીણ કરી નાખે છે. ક્ષપક શ્રેણી ચડે છે તો મહાત્મા નીચે પડતા નથી, આયુષ અહીંયા પણ પૂરું થતું નથી આ દસમા ગુણસ્થાનની અંદર પણ એ અને એની પણ સ્થિતિ વધુમાં વધુ અંતર્મુહૂર્તની અને ઓછામાં ઓછી એક સમયની હોય છે. અહીંયા પણ એક શુક્લ લેસ્યા જ હોય છે પણ નવમા ગુણસ્થાન કરતા એક વિશેષ વાત અહીંયા બીજી છે નવમા ગુણસ્થાને જે છે નેનામાં કરતા દસમા ગુણસ્થાને એક બીજી વસ્તુ છે કે પેલા કર્મના બંધ પડવાની બાબતમાં અહીંયા નવમા ગુણસ્થાને તો આયુષ કર્મનો બંધ ન પડે, બાકી સાતનો બંધ પડી શકતો હતો, જે અહીંયા છ નો જ બંધ પડે. મોહનીય જે છે એને પણ છોડી દેવાનો, આયુષ અને મોહનીય બે એને છોડીને છ નો કર્મ બંધ પડે. ભલે સત્તામાં કદાચ એને આઠે પડ્યા હોય પણ બંધ નવા બંધ પડવા, કર્મના નવા બંધ પડવાની બાબતમાં દસમે ગુણસ્થાને પછી આયુષનો પણ બંધ નથી પડતો અને મોહનીયનો પણ બંધ પડતો નથી. અને આઠે કર્મોનો ઉદય વર્તે છે હોઈ શકે, કેમ કે પેલું ઉપસમ શ્રેણી પણ છે ને, એટલે કૃપક શ્રેણી પણ છે, એટલે સત્તામાં પડેલું હોય એ હોય. અને ચારિત્ર મોહનીય કર્મ બહુ અતિ અલ્પ વસ્તુ રહી છે, છતાંય છે એમ અહીં દર્શાવવામાં આવે છે. ખરેખર તો આપણે જાણીએ છીએ પ્રમાણે સાયિક સમકિતિ થયો એટલે દર્શન મોહનીય તો ગયું જ હોય, અને ચારિત્ર મોહનીયમાં અતિ અતિ અલ્પ રહ્યું છે, પણ છતાંય એ કહેવા ખાતર કહેવાય. પણ મૂળ તો એ દશા એવી છે એટલા સમય પૂરતી કે એ કંઈ ખરેખર કંઈ કર્મ બાંધતો નથી, પડ્યું છે એ અપેક્ષાએ કહેવામાં આવે એવું, પણ ખરેખર જોવા જઈએ તો કંઈ બાંધતો નથી. હવે માર્ગણાની રીતે વિચાર કરીએ તો નવમે ગુણસ્થાને એ પડે તો જાય, દસમા ગુણસ્થાનથી પડી અને નવમે જાય, અને નવમે જાય એટલે ચોથે પણ જાય, અને ચડે તો એ અગિયારમે જાય કે બારમે જાય, અગિયારમે કે બારમે જાય, એટલે એ રીતે એ દસમું ગુણસ્થાન છે. અગિયારમે જાય એટલે એ ઉપસમ શ્રેણી છે. હવે અગિયારમા ગુણસ્થાન ઉપસમ શ્રેણીની વાત લઈએ કે જે ઉપસમ શ્રેણી ચડીને આવ્યો છે એ અગિયારમે ગુણસ્થાને આવે છે, અને જે ક્ષપક શ્રેણી ચડે છે એ બારમે ગુણસ્થાને જાય છે. તો અગિયારમું ગુણસ્થાન જે છે તે ઉપશાંત મોહ એનું નામ છે, ઉપશાંત મોહ. બારમા ગુણસ્થાનનું નામ છે ક્ષીણ મોહ, અને આનું નામ છે ઉપશાંત મોહ. આખું જો બોલવું હોય તો આપણે એમ કહીએ કે ઉપશાંત મોહ વિતરાગ છદમસ્ત, આખું નામ ખરેખર તો એટલું થાય, ઉપશાંત મોહ વિતરાગ છદમસ્ત. આ ગુણસ્થાનને ઉપશાંત કષાય વિતરાગ છદમસ્ત પણ કહેવામાં આવે છે, ટૂંકમાં એને ઉપશાંત મોહ કહીએ છીએ. મોહનીય કર્મ જેમને સર્વથા ઉપશાંત થઈ ગયું છે એ ઉપશાંત મોહ કહેવાય, અથવા તો કષાયો જેમના સર્વથા ઉપશાંત થઈ ગયા છે એ ઉપશાંત કષાય કહેવાય છે. હવે બીજી વાત એ છે કે આમાં આ ઉપશાંત મોહની સાથે વિતરાગ શબ્દ જે સાથે લીધો છે, તો એ વિતરાગ શબ્દ શા માટે લીધો છે કે જેમને માયા અને લોભ કષાયના ઉદયરૂપ રાગનો અને ક્રોધ ઉપલક્ષણથી ક્રોધ અને માનના ઉદયરૂપ દ્વેષનો, એટલે આપણે રાગ અને દ્વેષ એમ કહીએ, માયા ક્રોધ માન માયા અને લોભ આપણે એમ કહીએ છીએ ને, એટલે ક્રોધ અને માન એ બે છે તે દ્વેષ છે, અને માયા અને લોભ છે તે રાગ, એટલે રાગ અને દ્વેષ એનો અભાવ વર્તે છે, એટલે ચારે ચારનો અભાવ થાય છે, ક્રોધ માન માયા લોભનો અભાવ વર્તે, એમને આપણે વિતરાગ કહીએ. હવે અહીંયા દસમા ગુણસ્થાન સુધી કષાયનો ઉદય હોવાથી એને સરાગ છદમસ્ત કહેતા, અને આ ગુણસ્થાન અહીંયા આગળ વાત આવે છે ને, અહીંયા અગિયારમાની ચાલે છે કે આ ગુણસ્થાને એ શ્રમણ મહાત્માને કષાયના ઉદયનો અભાવ થાય છે એટલે અહીંયા વિતરાગ કહેવાય, એટલે એ અગિયારમા ગુણસ્થાનને ઉપશાંત મોહ વિતરાગ કહેવામાં આવે છે. અને છદમસ્ત કેમ કહેવાય, તો છદમસ્તનો પણ જરા વિચાર કરીએ તો શું છે કે જ્ઞાનાવરણ દર્શનાવરણ બે આવરણ, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એને છદ્મ કહેવામાં આવે છે, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બે પ્રકૃતિ કર્મની છે એને છદ્મ કહેવાય. એટલે હજી અહીંયા અગિયારમે ગુણસ્થાને છે ને ત્યાં હજી એવી સ્થિતિ છે કે એને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ જે છે એ છે, એટલે છદ્મ છે, એટલે છદ્મનો ઉદય છે, એટલે છદ્મસ્થ કહેવાય, એટલા માટે એ છદમસ્ત છે. એટલે ઉપશાંત મોહ વિતરાગ છદમસ્ત. પછી છદમસ્તના બે પ્રકાર છે, સરાગ છદમસ્ત હોય અને વિતરાગ છદમસ્ત હોય. વિતરાગ છદમસ્ત એટલે અગિયારમે અને બારમે ગુણસ્થાને છે તે, અને સરાગ છદમસ્ત તો આપણે જાણીએ કે એકથી દસ ગુણસ્થાન સુધીમાં એ હોય છે. એટલે અગિયારમા અને બારમા ગુણસ્થાન વર્તી મહાત્માઓ જે છે એ મહાપુરુષો એ વિતરાગ છદમસ્ત છે. એની નીચેના છે બધા સરાગ છદમસ્ત છે. બીજી વાત છે કે હવે અહીંયા આ ગુણતાને મોહ છે એ સંપૂર્ણપણે એનો ઉપશમ થઈ ગયો છે, એટલે હવે એમાં કંઈ સંક્રમણ કે ઉદ્વર્તન એવા કારણ હવે થતા નથી. વિપાક ઉદય કે પ્રદેશ ઉદય કે એ બધું કંઈ હોતું નથી. ઓછામાં ઓછા એક સમયની સ્થિતિ છે, વધુમાં વધુ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. અગિયારમાં ગુણસ્થાનેથી એને પડવાનું થાય, એને ઉપર ચડવાનું થાય નહીં. અગિયારમાં ગુણસ્થાનથી એને પડવાનું થાય, ઉપર ચડવાનું થાય નહીં. હવે એ પડવાની બાબતમાં એવું છે કે જો એ ચરમ શરીર હોય અને જો એ અગિયારમે પહોંચ્યો હોય તો પછી એ પડી અને પછી છેક પાછો છઠ્ઠે સાતમે આવી જાય અને ફરીથી પછી ક્ષપક શ્રેણી ચડી, ચરમ શરીર હોય એટલે આ ભોગમાં આ છેલ્લું શરીર છે એટલે એ ક્ષપક શ્રેણી ચડી અને પછી બારમે ગુણસ્થાને પહોંચે અને પછી આગળ તેરમે ચૌદમે જાય, એટલે એમ કહેવામાં આવે છે. હવે કેટલીક જગ્યાએ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે શ્રેણી તો એક જ વખત ચડે, એક ભાવમાં એક જ વખત શ્રેણી ચડે, બે વખત શ્રેણી ચડે નહીં. પણ સાથે સાથે આ વાતને માટે પણ શાસ્ત્રમાં લેવામાં આવી છે કે ના, ઉપશમ શ્રેણી ચડ્યો હોય અને પછી પાછો પડીને પછી ક્ષપક શ્રેણી ચડી શકે છે ચરમ શરીર હોય તો. પણ એક ભાવમાં બે વખત એમ કે એની એ શ્રેણી ચડે એવું નથી બનતું એવું સામાન્ય રીતે કહેવામાં આવે છે. પણ એમાં થોડાક આપણને જુદા મત જાણવા મળે ક્યાંક કોઈક શાસ્ત્રમાંથી, તો એમાં થોડો સમજવાનો પ્રસંગ આવે કે એ ક્ષપક શ્રેણી ચડ્યો હોય તો એને પડવાનો પ્રશ્ન છે જ નહીં, બીજી વખત ચડવાનો પ્રશ્ન થવાનો જ નથી કે બીજી વખત ચડવું પડે. ક્ષપક શ્રેણીમાં તો એ ચડે એટલે પૂરી જ કરવાનો છે. એટલે એ બધી વાત જયારે આવે ત્યારે સમજી જ લેવાનું કે ઉપશમ શ્રેણી સંબંધિત છે, બે વખત શ્રેણી ચડવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય, ઉપશમ શ્રેણી હોય તો જ થાય. ક્ષપક શ્રેણીમાં બે વખત શ્રેણી ચડવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત, એટલે ઉપશમ શ્રેણી છે અને પછી બીજી વખતમાં એક ક્ષપક શ્રેણી ચડે એ વાતને સમર્થન શાસ્ત્રમાં આપેલું છે. અને બે વખત ન ચડે એમાં કદાચ અપેક્ષા એવી છે કે બે વખત એ ઉપશમ શ્રેણી ચડે નહીં એ અપેક્ષા એમાં દર્શાવી છે, કેમકે ક્ષપક શ્રેણી તો બે વખત ચડવાનો પ્રશ્ન થતો જ નથી, એ તો એક જ વખત હોય છે. તો એ બારમા ગુણસ્થાન અગિયારમા ગુણસ્થાનની વાત લેવામાં આવી. હવે એના થોડાક ભાવ સંબંધી જરાક વાત કરીએ તો અગિયારમા ગુણસ્થાને કેવળ સાતા વેદની એક જ કર્મ પ્રકૃતિનો અહીંયા બંધ થાય છે ને એ પ્રમાણે ઉપરના બધા બારમા તેરમા ગુણસ્થાને પણ એક સાતા વેદનીઓનો જ એક એને બંધ થતો હોય છે. અને અહીંયા આ ગુણસ્થાનમાં અહીંયા ગતિ લેસ્યા અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવ છે અને શ્રદ્ધાગુણ ઉપશમ ભાવે કે ક્ષાયિક ભાવે પરિણમન કરે છે. એ એટલા માટે કે એ પેલો ઉપશમિક શ્રેણી ચડીને આવ્યો છે તો એ અપેક્ષાથી એ જાણવું, બાકી તો મોટે ભાગે તો એ ક્ષાયિક સંકિતિ હોય એ જ શ્રેણી ચડતા હોય છે. યથાખ્યાત ચારિત્રમાં એને એક શુક્લ લેશ્યા હોય છે, બીજું કંઈ ખાસ વિશેષ નથી. અને અગિયારમા ગુણસ્થાનને આપણે બીજા ગુણસ્થાન કરતા આ રીતે આપણે જુદું પાડીએ છીએ કે એને ત્યાંથી શ્રેણીમાં આગળ ચડવાનું નથી થતું, મુખ્ય વાત એ છે. બીજા બધા ગુણસ્થાનમાં એ ચડવાની વાત આપણે જે પ્રમાણે લીધી એમાં અહીંયા એને ચડવાનું થતું નથી, અગિયારમા ગુણસ્થાને એ શ્રેણી ચડતો નથી, એટલે એને પડવાનું નક્કી છે, અહીંયાથી પડવાનું નક્કી જ છે. અને પડીને એ દસમા ગુણસ્થાને જાય અને પછી ક્રમશઃ પડતા પડતા પહેલા ગુણસ્થાન સુધી પણ આવી શકે, આવે એવો નિયમ નથી પણ આવી શકે. આયુષ્ય પૂર્ણ થાય તો પછી એ અનુત્તર વિમાનમાં પણ દેવલોકમાં જાય એમ પણ બને, પણ એ દેવલોકમાં જાય, સમકીતી હોય એટલે દેવલોકમાં જાય એ વાત તો નક્કી છે. તો એ અગિયારમા ગુણસ્થાનની વાત કરી અને આઠે કર્મ સત્તામાં અગિયારમા ગુણસ્થાને પણ હોય છે. હવે અગિયારમું બારમું તેરમું એમાં સાતા વેદની હોય છે. અને બીજી એક વાત આપણે કહી એ પ્રમાણે કે અહીંયા જે છે આયુષ્યના બંધ સંબંધની વાત જે છે અહીંયા એ આયુષનો બંધ કંઈ હોતો નથી, કોઈ બીજા કર્મના બંધ નથી હોતા, એક સાતા વેદની કર્મનો જ બંધ હોય છે. જે આપણે દસમા ગુણ સ્થાનમાં એમ લીધું કે આયુષનો બંધ ન પડે, મૌન્ય કર્મનો પણ બંધ ન પડે અને બીજા છ નો બંધ પડે, એ દસમા સુધી લીધું. હવે અહીંયા અગિયારમાં બારમાં તેરમાની અંદર તો માત્ર સાતા વેદની કર્મ બંધાય છે અને બીજા કોઈ બંધ થતા નથી. એટલે જો કર્મના બંધની અપેક્ષાએ આપણે ફરીથી જો વિચાર કરીએ તો એ બંધ કયો પડે, તો પહેલું બીજું ચોથું પાંચમું છઠ્ઠું ને સાતમું આપણે ત્રીજાને રહેવા દઈએ, એટલે એકથી સાત લઈએ, એમાંથી ત્રીજા સિવાયના એકથી સાત છે, ત્યાં આઠે કર્મો બંધાઈ શકે. અને ત્રીજું એવું છે કે ત્યાં એ આયુષ કર્મ નથી બંધ નો બંધ નથી પડતો, બાકીના સાતનો પડે છે. અને આઠમાં નવમાની અંદર પણ એવી રીતે જ થાય છે કે આયુષનો બંધ નથી પડતો, બીજાનો પડે છે. દસમા ગુણસ્થાને તો આયુષનો નથી પડતો અને મોહનીયનો પણ નથી પડતો, એટલે છ નો બંધ થઈ શકે. અને દસમા પછી માત્ર એક સાતા વેદનીયનો જ પડે છે, અગિયારમાં બારમાં અને તેરમાં એક જ કર્મનો બંધ પડે, એ પણ માત્ર વેદનીયમાં, પણ સાતા વેદનીય, સાતા વેદનીય નહીં, આખું વેદનીય કર્મનો બંધ પડે એમ નહીં. એટલે આ પ્રમાણે જોઈએ તો એ અગિયારમાં ગુણસ્થાનની દશા ઘણી ઊંચી દશા છે, ઘણી ઉત્કૃષ્ટ દશા છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ અને હવે બારમું તેરમું અને ચૌદમું ગુણસ્થાન, એમાં તેરમા ગુણસ્થાનમાં આપણે ઘણી બધી વાત કરવાની છે, એ સંબંધી ઘણો વિસ્તાર પણ આપણે લઈશું, સૂક્ષ્મતાથી થોડી વાતો પણ લઈશું. બારમા ગુણસ્થાનની વાત પણ ઘણી સમજવા જેવી છે, નાની નાની સૂક્ષ્મ વાતો આપણને એના ઉપર વિચાર કરીએ છીએ તો એમાં કેટલી બધી બીજી બધી વસ્તુઓ એની સંલગ્ન વસ્તુઓ છે એની સ્પષ્ટતા થાય છે, એટલે આપણે આ કરીએ છીએ. તો આજે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈક પ્રશ્ન હોય તો લઈએ. શું આઠમાંથી બરાબર છે બંધ થાય ને, કેમ કે હજી કસાય ગયા નથી એટલે એ અપેક્ષાથી બંધ કહેવાય ને, પડ્યા છે ને કસાય, થાય 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 ના, નવો નવો બંધ થાય. તેરમા ગુણસ્થાને પણ થાય, એમાં બંધ બંધના કારણ તમને ખ્યાલ છે, બંધના કારણ શું છે, એમાં યોગ હોય તો પણ બંધ થાય, પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય. તેરમે ગુણસ્થાન કે કેવળી ભગવાનને પણ થાય, અહીંયા તો હજી કસાય પણ રહ્યા છે. કસાય બારમું ગુણસ્થાન આવે ત્યાર પછીથી જાય, બરાબર છે ને, એટલે તેરમે ગુણસ્થાને તો કસાય તો રહ્યા જ નથી, બરાબર, બિલકુલ કોઈ કસાય નથી, ચાર ઘાતી કર્મોનો નાશ થયો છે, છતાં પણ યોગ છે ને, એટલે યોગને લીધે થઈને પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે. યોગ એ તેરમાની વાત છે, તેરમે ગુણસ્થાને યોગ અને પ્રકૃતિ યોગને કારણે, અહીંયા એટલે તેરમે પણ બંધ તો પડે છે, તેરમે બંધ પડે છે, એમાં સ્થિતિ બંધ નથી હોતો, એક જ સમયમાં એ સાતા વેદની બંધાય અને પછી ભોગવાઈ જાય, બીજા સમયે પૂરું થઈ જાય. એટલે તેરમે ગુણસ્થાન કે કેવળી ભગવાનને પણ સાતા વેદનીયનો તો બંધ પડે છે, સાતા વેદનીય તો ત્યાં તો કસાય રહ્યા જ નથી. એટલે જ્યારે આઠમા નવમા દસમાની વાત આપણે કરીએ ત્યાં તો હજી શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને એ વધતું જાય છે, એ પ્રમાણ વધતું જાય છે. સાતમામાં જે થાય છે એના કરતા આઠમે વિશેષતાથી થાય, સાતમે તો હજી ખરેખર તો બીજા ભાગમાં એની શરૂઆત થાય છે, એ શ્રેણીની નજીક આવે છે, પછી આઠમેથી શરૂઆત થાય છે, શ્રેણી વખતે એ વધારે શુદ્ધિની વૃદ્ધિ કરે છે, પણ એના કસાય પૂરેપૂરા ગયા નથી, હજી સંજ્વરણ કસાય તો પડ્યો છે ને, સંજ્વરણ કસાય એ મંદ થયો છે પણ હજી કસાય રીતે તો પડ્યો છે ને. અને એમાં એક સંજ્વરણ કસાયની અંદર પણ આપણે જાણીએ કે કસાયમાં શું છે, ક્રોધ માન માયા લોભ, તો એ ચાર ભાગમાંથી પણ પછી માત્ર લોભ રહ્યો, એ પણ મંદ બીજા ગયા, એટલે હવે એટલું અતિ અલ્પ પ્રમાણમાં જે રહ્યું છે એ છે, એટલે એમ કહેવાય કે બંધ થાય છે. હવે આ બધા જે બંધની જે વાત છે ને એ બધા કેવળી ગમે સમજવાના, એ કેવળી ભગવાનના જ્ઞાનમાં આવે એવા બંધ, બાકી એનું કોઈ બીજું કંઈ ગણાય નહીં, એવો કોઈ બંધ નથી હોતો, કેમ કે સંજ્વલન કસાય એ જ અતિ મંદ કસાય છે. પહેલી વાત તો એને માટે થઈને શાસ્ત્રમાં એવી વાત આવે કે કેવો, તો કે પાણીમાં લીટી દોરી અને કેટલો કેવું રહે એવો છે, એટલો મંદ છે. હવે એવો એ કસાય અને એ સંજ્વલન કસાયનો પાછો એનો એ પાછો મંદ ભાગ, અને એમાં એ માત્ર લોભનો એ ઉદયમાં હોય, એટલે એમાં એનો અર્થ શું થયો, કંઈ નહીં. ખરેખર જોવા જઈએ તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો શું રહ્યો, કંઈ નહીં, પણ છે એટલા માટે બંધ છે એમ કહેવાય. બરાબર છે. હા, એમાં કસાય હોય ત્યાં સુધી સ્થિતિ બંધ પણ ગણાય, ત્યાં સુધી સ્થિતિ બંધ પણ થાય. કસાય હોય તો સ્થિતિ બંધ થાય, અને કસાય ન હોય અને યોગ હોય તો એ પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ થાય. અનુભાગનો બંધ પણ થાય, કસાય હોય તો સ્થિતિ અને અનુભાગ બંધ જે થવાનું કારણ શું છે? કસાય. કસાયને કારણે જ અનુભાગનો બંધ અને તીવ્રતા, કસાય હોય તો તીવ્રતા થાય ને, કસાય હોય જ નહીં તો પછી શેની તીવ્રતા? એટલે પછી અનુભાગ રહેતો જ નથી, સ્થિતિ પણ રહેતી નથી. પણ પ્રદેશ અને પ્રકૃતિ બંધ માટે થઈને તો યોગ છે ને, જોડાણ છે ને, એટલું રહ્યું છે ને એની સાથે, એટલે એના લીધે થઈને પ્રદેશ અને પ્રકૃતિ થાય. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. હા બોલો. ના, એટલે એમાં એવું છે કે સંકિત જે છે ને, ક્ષાયિક સંકિતિ વાળો જે છે ને, એ ક્ષાયિક સંકિતિ વાળો ક્ષપક શ્રેણી ચડે એવું નહીં, એ ઉપસમ શ્રેણી પણ ચડે ને ક્ષાયિક શ્રેણી પણ ચડે. હવે ઉપસમ શ્રેણી ચડ્યો છે એ તો પછી એ ઉપસમ શ્રેણી ચડ્યો એટલે અગિયારમે પહોંચવાનું, એ તો અગિયારમે જાય છે. અને ક્ષપક શ્રેણી જે ચડ્યો છે, ક્ષપક શ્રેણી ચડ્યો છે એ બારમે જાય, એને તો પછી બારમે જાય એટલે પછી આગળ એ તો પૂર્ણતા પ્રાપ્ત કરવાનો છે. અને એ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો છે એ આઠમે ગુણસ્થાનથી જ આમ તો નક્કી થઈ જાય. ક્ષપક શ્રેણી ચડવાનું શરૂ થાય છે એ આઠમા ગુણસ્થાનથી જ શરૂ થાય છે, એટલે આઠમાથી જ એનું તો નક્કી જ છે. પેલો ઉપસમ વાળો જે છે ને, એને માટે થઈ એને છે કે એ નિશ્ચિત છે કે એ શ્રેણી ચડશે, શુદ્ધિની વૃદ્ધિ કરશે, બધું કરશે, તેમ છતાં એ પૂર્ણતાને નહીં પ્રગટ કરી શકાય, એટલે એને પડવાનું થશે. અને પડીને પછી શું થાય? આપણે પ્રશ્ન થાય કે પછી એ ભવમાં એ મોક્ષે જાય કે ન જાય? સાદા સવાલમાં આપણે કહીએ ગુણસ્થાનને બદલે, તો આપણને એવો પ્રશ્ન થાય ને કે એ પણ એવી અદભુત દશામાં જ છે. તો ક્ષાયિક સંકિત છે, પાછો સંકિત તો ક્ષાયિક છે જ, પણ હવે આ તો બધું ચારિત્રમાં ચાલે છે. સંકિતની રીતે તો ક્ષાયિક સંકિત છે, દર્શન મોહનીય તો એનું ગયું જ છે, ક્ષય થયો જ છે, પણ હવે જે વાત આવે છે એ બધી ચારિત્રની વાત છે. એટલે આપણે ચારિત્રની વાત લેતા હોય તો આપણને પ્રશ્ન સામાન્ય રીતે એમ થાય કે ઉપસમ શ્રેણી જે ચડ્યો એ પછી શું થાય, એનું પછી પાછો આ જ ભવમાં મોક્ષે જાય કે ન જાય? એ પ્રશ્નના જવાબ માટે થઈને આપણે એ વાત લીધી કે જો ચરમ શરીરી છે એટલે નક્કી વાત છે, નિશ્ચિત વાત જે છે કે એ આ ભવે મોક્ષે જવાનો છે, તો એ કદાચ જો ઉપસમ શ્રેણી ચડ્યો હોય, ક્ષાયિક સંકિત તો છે જ, પણ ઉપસમ શ્રેણી ચડ્યો હોય તો એ અગિયારમેથી એ પાછો આવે. હવે એ તો અંતર્મુહૂર્તનો સવાલ હતો, અને પછી પાછો એ બીજા દિવસે ફરીથી કદાચ બીજા નહીં તો ગમે તે એના પછીના વખતમાં ગમે ત્યારે એ ક્ષપક શ્રેણી ચડે એમ બની શકે, એ ક્ષપક શ્રેણી ચડે એમ બની શકે. એટલે શાસ્ત્રમાં છે ને એના સંબંધી મૂળ તો વાત એમ લેવામાં આવી હોય, કોઈક અપેક્ષાથી લખ્યું હોય કે એક જ વખત શ્રેણી ચડે, તો એ વાત પણ બરાબર છે. અને શાસ્ત્રમાં આ વાત પણ આવી છે કે એ ઉપસમ શ્રેણીથી ચડેલો અગિયારમે ગયો છે, એ પડે છે અને પછી પાછો સાતમા સુધી આવે છે, અને પછી પાછો એનો એવો પુરસાદ ઉપડે તો પછી આઠમેથી ફરીથી શ્રેણી ચડે તો ક્ષપક શ્રેણી ચડી શકે, ક્ષપક શ્રેણી ચડી શકે એમ. બરાબર છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે એ મોક્ષે જાય, એ મોક્ષે જાય. હવે બહારથી આપણે જોઈએ તો એ દિવસે શ્રેણી ચડ્યો છે અને એ અગિયારમે હતો અને પાછો એ આવ્યો સાતમે, આપણને કેવી રીતે ખબર પડે કે આઠમું નવમું દસમું ને અગિયારમે જઈને પાછો આવ્યો છે? આપણે મહાત્માને જોઈએ બરાબર, એ પોતે અંતરમાં ધ્યાનમાં લીન થઈ ગયા હોય, એટલે આપણે તો એમ માનીએ કે એ ધ્યાનમાં લીન છે. હવે ધ્યાનમાં લીન છે, સાતમે છે, આઠમે છે, નવમે છે, દસમે છે, અગિયારમે છે, આપણને ક્યાંથી ખબર પડવાની છે? એ પછી ધ્યાનમાંથી બહાર આવ્યા એટલે આપણને ખબર પડે કે એ છઠ્ઠે આવ્યા. બરાબર ને. બીજી તો કોઈ રીત નથી હોતી. એટલે એ બધી થોડા સમયની જ વાત છે. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ કરતા ઓછો, એટલે 48 મિનિટ એટલે 47 મિનિટ એવો પણ અર્થ નથી થતો, 30 મિનિટ પણ થાય, 20 મિનિટ પણ થાય. બરાબર. અંતર્મુહૂર્ત 48 મિનિટ કરતા ઓછો, એમાં ગમે તેટલી મિનિટ હોય, ગમે તેટલો સમય હોય, એક સેકન્ડ, એક સમયથી શરૂ કરીને, એક સમય તો બહુ સૂક્ષ્મ ભાગ છે સેકન્ડનો, ત્યાંથી શરૂ કરીને એટલા સમય માટે એ આત્મામાં ગયા અને એ મુનિ મહારાજ પછી પાછા સાતમે આવ્યા છે, તો આપણને ક્યાંથી ખબર પડે કે એ સાતમે છે? કે ત્યારે સાતમે ધ્યાનમાં જ હોય અને પછી પાછા એ બીજી વખત જે શ્રેણી ચડ્યા હોય, એટલે આપણને કેવી રીતે ખબર પડવાની છે કે શ્રેણી એ ઉપસમ શ્રેણી ચડ્યા હતા એ વખતે એ અડધો પોણો કલાકમાં અને પછી પાછા આવી ગયા અને હવે ફરી પાછા એક સપક શ્રેણી ચડીને હવે એ આપણને ક્યાંથી ખબર પડે, એટલે એ બધી વાત કેવડી ગમે છે. પણ શાસ્ત્રમાં અમુક વસ્તુ જે આપેલી હોય ને એ બધી કેવડી ગમે વાતો જે છે ને, પછી એની ઉપર આમ હોઈ શકે આવું હોય તો એ રીતના કેટલાક તર્ક જે કરવામાં આવ્યા હોય છે એ મહાપુરુષોએ કરેલા જે તર્ક જે છે એ સાચા, બરાબર. એટલા માટે કેટલીક વસ્તુ શાસ્ત્રમાં જે આવી હોય એમાં એમના જ્ઞાનમાં જે આવ્યું હોય એ વાત એમણે લખી હોય, એમને એમ લખે નહીં. એ મહાપુરુષ જે હશે એમને વાત બરાબર પોતાને બરાબર અનુભવ સહિતની ખાતરી નથી ને ત્યાં સુધી એ લખે નહીં, એમને એ જ્ઞાનમાં એવી રીતે આવે એમ કે જ્ઞાનનો એમનો અદભુત એવો ઉઘાડ હોય.